એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે, પ્રાચીન ઇજિપ્ત. પણ થોભો, અહીં વાત ખાલી પેલી પ્રચલિત વાતોની નથી, જેમ કે પિરામિડના રહસ્યો કે મમીની કહાણીઓ, એવું નથી.
બરાબર.
આપણે ઇજિપ્તને એક અલગ જ નજરથી જોવાના છીએ, એક જીવંત ધબકતા સમાજ તરીકે.
બરાબર. આપણે મોટાભાગે ઇજિપ્તને કેવી રીતે ઓળખીએ? ભવ્ય સ્મારકો, પેલું સોનું,
હા, સોનાના ખજાના
અને ફારોનોની વાતો. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ સભ્યતા મતલબ લગભગ 3000 વર્ષ સુધી કેવી રીતે ટકી રહી? શું હશે એની પાછળ?
આ મોટો સવાલ છે.
આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીશું. એ પણ બ્રિટિશ ઇજિપ્ત શાસ્ત્રી ઇયાન શો એમના સંશોધનના આધારે. શો આપણને ઇજિપ્તને મ્યુઝિયમની વસ્તુ તરીકે નહીં જુએ,
ના,
પણ એક જટિલ અને સતત બદલતી ગતિશીલ સંસ્કૃતિ તરીકે સમજવામાં મદદ કરે છે.
અને મને લાગે છે કે એ જાણવું આજે પણ એટલું જ જરૂરી છે, કારણ કે કોઈ પણ સમાજ આટલો લાંબો સમય કેવી રીતે ટકે, કેવી રીતે પરંપરા અને પરિવર્તન વચ્ચે બેલેન્સ રાખે,
બરાબર,
એ સમજ કદાચ આપણને આપણા આજના સમાજ માટે પણ ઉપયોગી થઈ શકે. તો શરૂઆત કરીએ ઇયાન શોથી. કોણ છે આ વ્યક્તિ અને ઇજિપ્ત વિશેનો એમનો જે દૃષ્ટિકોણ છે એ શા માટે આટલો ખાસ ગણાય છે?
જુઓ, ઇયાન શો બ્રિટનના ખૂબ જાણીતા અને આમ તો આદરણીય ઇજિપ્ત શાસ્ત્રી અને પુરાતત્વવિદ છે. હાલ લિવરપુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
અચ્છા.
અને એમણે ઇજિપ્તમાં ઘણા વર્ષો સુધી ખોદકામ કર્યું છે, એટલે કે ફિલ્ડ વર્ક, ખાસ કરીને અમારના જેવા સ્થળોએ. અમારના એટલે પેલું ફારૂન અખેનાતેનનું શહેર.
ઓ હા, પ્રખ્યાત શહેર.
હા, એટલે એ ખાલી પુસ્તકો વાંચીને વાત નથી કરતા, એમને જમીન પર કામ કરવાનો બહોળો અનુભવ છે.
તો એમની ખાસ વાત શું છે? મતલબ બીજા નિષ્ણાતો કરતા શું અલગ છે એમના કામમાં?
એમની સૌથી મોટી ખાસિયત એ છે કે એમનું ધ્યાન ફક્ત રાજા મહારાજાઓ, એમની કબરો કે ભવ્ય મંદિરો પર જ નથી. ના, એમને સામાન્ય લોકોના જીવનમાં ઊંડો રસ છે. એમની વસાહતો કેવી હતી, રોજ શું વાપરતા હતા, જેમ કે માટીના વાસણો, ઓજારો,
રોજબરોજની વસ્તુઓ.
હા, અને એ સમયનું નગર નિયોજન કેવું હતું. આનાથી શું થાય, એમને ઇજિપ્તને ગ્રાઉન્ડ અપ જોવાની દ્રષ્ટિ મળે છે, નીચેથી ઉપર,
એટલે સામાન્ય માણસના દૃષ્ટિકોણથી.
બરાબર. મોટા સ્મારકો પાછળનો જે સામાન્ય માણસ છે એને શોધવાનો પ્રયત્ન કરે છે. બીજું, એ પુરાતત્વીય પુરાવા પર, એટલે કે જે ખોદકામમાંથી મળે એના પર બહુ ભાર મૂકે છે. અને એમની એક આવડત છે કે જટિલ માહિતીને પણ સરળ ભાષામાં સમજાવી શકે છે. એમણે ધ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ એન્શિયન્ટ ઇજિપ્ત જેવું મહત્વનું પુસ્તક સંપાદિત કર્યું છે. એ આ વિષયમાં સ્ટાન્ડર્ડ ગણાય છે.
વાહ.
એટલે ઇતિહાસ અને પુરાતત્વ બંને પર એમની પકડ મજબૂત છે.
એટલે ઇજિપ્તની જે ભવ્યતા છે એની પાછળનું રોજિંદા જીવન સમજવાની કોશિશ, આ તો રસપ્રદ કહેવાય. તો શોના સંશોધનનો મુખ્ય સૂર શું છે? એ શું કહેવા માંગે છે ઇજિપ્ત વિશે?
શોનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આપણા મનમાં જે ઇજિપ્તની છાપ છે ને, સ્થિર, રહસ્યમય, મૃત્યુ પર વધુ ધ્યાન આપતું,
હા, મમ્મી અને કબરોવાળી,
બરાબર, એ છાપને પડકારવાનો. એ કહે છે કે ઇજિપ્ત કોઈ મ્યુઝિયમમાં મૂકેલું સ્થિર પ્રદર્શન નથી, એ એક જીવંત, સતત બદલાતો, વિકાસ પામતો સમાજ હતો. એમનો મુખ્ય સવાલ એ છે કે આપણે ઇજિપ્તને ખાલી એક રોમાંચક ભૂતકાળ તરીકે જોવાનું બંધ કરીએ અને એને એક જટિલ, ગતિશીલ સભ્યતા તરીકે કેવી રીતે સમજી શકીએ. એ પુરાવા આધારિત વધુ વાસ્તવિક ચિત્ર રજૂ કરવા માંગે છે.
તો પછી એમના મતે આટલી લાંબી આવરદા કેમ, આટલી સ્થિરતા કેમ, ઇજિપ્ત આટલા વર્ષો સુધી કઈ રીતે ટકી શક્યું,
શું રહસ્ય હતું?
શો સ્પષ્ટ કહે છે કે આ કોઈ ચમત્કાર નથી કે અકસ્માત પણ નથી.
અચ્છા.
એની પાછળ એક સુવિકસિત અને અગત્યનું, સમય સાથે તાલ મિલાવી શકે એવું વૈચારિક માળખું હતું, એક આખી સિસ્ટમ હતી.
સિસ્ટમ? કેવી સિસ્ટમ?
આ માળખાના કેન્દ્રમાં મુખ્ય બે વસ્તુ હતી. એક રાજા, એટલે કે ફારૂન, એનો દૈવી દરજ્જો, એ દેવો અને માણસો વચ્ચેની કડી ગણાતો.
અને બીજું માતનો સિદ્ધાંત. માત એટલે શું? વ્યવસ્થા, સત્ય, ન્યાય, સંતુલન, આખા સમાજનું કામ હતું આ માત જાળવી રાખવાનું.
ઓહ, આ તો ઊંડી વાત છે.
હા, અને આ આખી સિસ્ટમ નાઇલ નદીની ભૌગોલિક વાસ્તવિકતા સાથે જોડાયેલી હતી, એના નિયમિત પૂર સાથે. શો આપણને મમી અને કબરોથી આગળ લઈ જાય છે. લોકોના જીવન, રાજકારણ, ધર્મ, કળા, એમના રોજિંદા સંઘર્ષો તરફ
અને પરંપરા અને બદલાવ વચ્ચેનું સંતુલન પણ.
બરાબર, એ પરંપરાને વળગી રહેતા પણ જરૂર પડે બદલાવ પણ લાવતા. આ બે વચ્ચેનું જે સંતુલન છે એના પર શો ભાર મૂકે છે.
તમે નાઇલ નદીનો ઉલ્લેખ કર્યો. શોના મતે ઇજિપ્તના પાયામાં ભૂગોળ કેટલી મહત્વની હતી?
શો તો ત્યાંથી જ શરૂઆત કરે છે. કહે છે કે ઇજિપ્તને સમજવું હોય તો પિરામિડથી નહીં, નદીથી શરૂઆત કરો.
નદીથી?
હા, નાઇલ ફક્ત પાણી કે ખેતી માટે કાંપ નહોતી આપતી, એ જીવાદોરી હતી. એના નિયમિત વાર્ષિક પૂર પર જ એમનું કેલેન્ડર, એમની ખેતી, એમની ધાર્મિક માન્યતાઓ.
ધાર્મિક માન્યતાઓ પણ?
હા, ખાસ કરીને પેલી સર્જન અને પુનર્જન્મની કલ્પનાઓ, અને રાજકીય એકતાનો આધાર પણ નદી જ હતી. નદીએ જ ઇજિપ્તને બે ભાગમાં વહેંચ્યો હતો, કેમેત અને દેશેરેત.
કેમેત અને દેશેરેત, એ શું છે?
કેમેત એટલે નદી કિનારાની કાળી ફળદ્રુપ જમીન, અને દેશેરેત એટલે આસપાસનું લાલ રણ. આ કાળું, લાલ, ફળદ્રુપ વેરાણ, જીવન મૃત્યુ, આ જે દ્વૈતતા છે એ એમના વિચારોનો મહત્વનો ભાગ હતી.
અચ્છા.
શો ઇતિહાસને જુદા જુદા કાળખંડોમાં વહેંચીને સમજાવે છે. જૂનું સામ્રાજ્ય, મધ્ય સામ્રાજ્ય, નવું સામ્રાજ્ય. પણ એ ખાલી યાદી નથી, એ દર્શાવે છે કે કેવી રીતે એકીકરણ પછી વિભાજન આવ્યું, પાછું એકીકરણ થયું, પછી હિક્સોસ જેવા વિદેશી શાસકો આવ્યા, અને પછી ઇજિપ્ત એક મોટા સામ્રાજ્ય તરીકે ઉભર્યું. મતલબ ઇતિહાસ સ્થિર નહોતો.
એટલે નદી જીવનનો આધાર હતી અને એના પર નિયંત્રણ જરૂરી હતું. આ નિયંત્રણ અને વ્યવસ્થા કોણ જાળવતું? અહીં ફારૂનની ભૂમિકા શું હતી?
અહીં જ પેલો માત અને દૈવી રાજાનો ખ્યાલ આવે છે. ફારૂન ખારી શાસક નહોતો, એ દેવતાનો અંશ મનાતો, ધરતી પર હોરસ દેવનો પ્રતિનિધિ.
દેવનો પ્રતિનિધિ?
હા, અને એનું મુખ્ય કામ શું? માત જાળવી રાખવાનું, સૃષ્ટિમાં વ્યવસ્થા અને સંતુલન ટકાવી રાખવાનું. એ સેનાનો વડો હતો, મુખ્ય ધાર્મિક વિધિઓ કરતો. લોકો માનતા કે એ વિધિઓ કરે એટલે જ સૂર્ય રોજ ઉગે અને નાઇલના પૂર સમયસર આવે.
ઓહો.
અને એ દેશનો સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. એનો મુગટ, રાજદંડ, એની પદવીઓ, બધું એની આ દૈવી અને રાજકીય સત્તાનું પ્રતીક હતું. પણ શો એ પણ નોંધે છે કે બહાર કોઈ એક વ્યક્તિના કરિશ્મા પર નહોતો, પણ આખી સિસ્ટમ, આ માતની વ્યવસ્થા બરાબર ચાલે એના પર હતો. ફારૂન એ વ્યવસ્થાનો રખેવાળ હતો.
એટલે પિરામિડ જેવા સ્મારકો એ શક્તિ અને વ્યવસ્થાના પુરાવા છે.
બરાબર, કેન્દ્રીય શક્તિ અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતાના ભૌતિક પુરાવા.
રાજકારણ અને ધર્મ તો લાગે છે કે એકદમ જોડાયેલા હતા. તો પછી એમની ધાર્મિક માન્યતાઓ વિશે થોડું વધારે કહો. દેવી દેવતાઓ, મંદિરો, અને ખાસ કરીને પેલી પરલોકની વાત, એના વિશે શો શું કહે છે?
ઇજિપ્તનો ધર્મ બહુદેવાવાદી હતો. મતલબ ઘણા દેવદેવીઓને માનતા. સૂર્યદેવ રા, ન્યાયની દેવી માત, મૃત્યુના દેવ ઓસિરિસ, આવા ઘણા હતા. ક્યારેક જુદા જુદા દેવોને ભેગા પણ કરી દેવાતા, જેમ કે અમુન રા. અને મંદિરો ખાલી પૂજાના સ્થળ નહોતા, એ મોટા આર્થિક કેન્દ્રો હતા. એમની પાસે જમીનો હતી, કારીગરો હતા, કર્મચારીઓ હતા.
મંદિરો આર્થિક કેન્દ્રો પણ હતા?
હા, બહુ શક્તિશાળી હતા. અને મંદિરમાં જે રોજ વિધિઓ થતી એનાથી જ બ્રહ્માંડની વ્યવસ્થા ટકી રહે છે એવું મનાતું. સામાન્ય લોકો પણ પોતાના સ્થાનિક દેવતાઓને માનતા અને જાદુટોણામાં પણ વિશ્વાસ રાખતા.
અને પેલી મૃત્યુ પછીના જીવનની વાત, મમી અને કબરોનું આટલું બધું મહત્વ કેમ?
શો સમજાવે છે કે ઇજિપ્તવાસીઓ મૃત્યુથી ડરતા નહોતા, એવું માનતા કે મૃત્યુ પછી પણ જીવન ચાલુ જ રહે છે.
અચ્છા.
હા, એમની ઈચ્છા હતી કે પરલોકમાં પણ પૃથ્વી જેવું જ સુખમય જીવન મળે, એટલે મમી બનાવતા જેથી મૃતકનો આત્મા, જેને એ લોકો કા અને બા કહેતા, એ પોતાના શરીરને ઓળખી શકે.
એટલે શરીર સાચવવું જરૂરી હતું.
બરાબર. અને કબર એ પરલોકના જીવન માટેનું ઘર હતું. એમાં રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ પણ મૂકવામાં આવતી. પેલું બુક ઓફ ધ ડેડ જેવા પુસ્તકો હતા ને, એ પરલોકની યાત્રા માટે ગાઈડબુક જેવા હતા. શરૂઆતમાં તો ભવ્ય કબરો અને પરલોકનો અધિકાર ખાલી રાજાઓ અને અમીરોનો હતો, પણ પછી ધીમે ધીમે એ વિચાર વધુ લોકો સુધી પહોંચ્યો.
આ બધી માન્યતાઓ, રાજાની શક્તિ, આ વ્યવસ્થા, આ બધું કળા, સ્થાપત્ય અને લેખન દ્વારા કેવી રીતે રજૂ થતું હતું, શો આ માધ્યમોને કેવી રીતે જુએ છે?
આ શોનો એક બહુ જ મહત્વનો મુદ્દો છે. એ કહે છે કે ઇજિપ્તની કળા અને સ્થાપત્ય મુખ્યત્વે કાર્યાત્મક હતા, ફંક્શનલ.
કાર્યાત્મક મતલબ?
મતલબ કે એમનો હેતુ ખાલી સુંદર દેખાવાનો નહોતો, પણ માત જાળવવાનો, સામાજિક અને વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત કરવાનો હતો અને વસ્તુઓને શાશ્વત બનાવવાનો હતો.
શાશ્વત?
હા, કાયમી. એટલે જ એમની કળાની એક ખાસ શૈલી છે. તમે જોયું હશે, માથું બાજુથી દેખાય પણ આંખ અને ધડ સામેથી.
હા હા, એ ચિત્રો જોયા છે.
એનો હેતુ શું? વ્યક્તિને એના સૌથી સંપૂર્ણ આદર્શ રૂપમાં બતાવવાનો, સમયની અસરથી પર. એટલે જ પિરામિડ અને મંદિરોનું કદ અને મજબૂતાઈ પણ આ શાશ્વતતા અને વ્યવસ્થાના વિચારને રજૂ કરે છે.
એટલે કલાકારો પોતાની મરજીથી નહીં પણ નિયમો પ્રમાણે કામ કરતા.
બરાબર. એ કુશળ કારીગરો હતા જે એક વૈચારિક પ્રણાલીમાં કામ કરતા હતા.
અને લેખન વિશે શું? પેલી ચિત્રો જેવી લિપિ, હિયરોગ્લિફ્સ, એ શું હતું?
હિયરોગ્લિફ્સ ખાલી ચિત્રો નહોતા, એ એક જટિલ લિપિ હતી. એમાં શબ્દો માટેના ચિહ્નો હતા, ધ્વનિ માટેના ચિહ્નો હતા અને અર્થ સ્પષ્ટ કરવા માટેના સંકેતો પણ હતા. બધું ભેગું હતું.
ઓ, એટલે ખાલી ચિત્રલિપિ નહોતી?
ના, જરાય નહીં. મોટા સ્મારકો પર આ સુંદર લિપિ વપરાતી, પણ રોજબરોજના વહીવટ માટે, પેપિરસ પર લખવા માટે હિયરેટિક અને પછી ડેમોટિક જેવી વધુ ઝડપી લિપિઓ વપરાતી. અને જે લખી વાંચી શકતા એ લૈયાઓ, સ્ક્રાઇબ્સ, એ સમાજમાં બહુ મહત્ત્વના હતા, કારણ કે આખો વહીવટ એમના પર ચાલતો હતો. અને જ્યારે 19મી સદીમાં શેમ્પોલિયન નામના વિદ્વાને આ લિપિ ઉકેલી,
હા, રોઝેટા સ્ટોન વાળી વાત,
બરાબર, ત્યારે જ આપણને ઇજિપ્તને સાચી રીતે સમજવાની શરૂઆત થઈ.
અત્યાર સુધી આપણે રાજાઓ, દેવતાઓ, મંદિરો, લહિયાઓની વાત કરી, પણ પેલો સામાન્ય માણસ, ખેડૂતો, કારીગરો, એમના જીવન વિશે શોના સંશોધનમાંથી શું જાણવા મળે છે?
આ જ તો શોની વિશેષતા છે. એ વસાહત પુરાતત્વ પર ભાર મૂકે છે, એટલે કે જ્યાં સામાન્ય લોકો રહેતા હતા એ સ્થળોના અભ્યાસ પર. એનાથી આપણને 90% વસ્તીના જીવન વિશે ખબર પડે છે. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દેર અલ મદીના નામનું ગામ.
દેર અલ મદીના?
હા. આ ગામ ખાસ વસાવવામાં આવ્યું હતું. કોના માટે? જે કારીગરો રાજાઓની કબરો બનાવતા હતા ને વેલી ઓફ ધ કિંગ્સમાં, એમના અને એમના પરિવારો માટે.
ઓ, ત્યાંથી શું મળ્યું એવું ખાસ?
ત્યાંથી હજારો ઓસ્ટ્રાકા મળ્યા છે. ઓસ્ટ્રાકા એટલે શું? માટીના વાસણોના તૂટેના ટુકડા. એ લોકો એનો લખવા માટે કાગળની જેમ ઉપયોગ કરતા.
અચ્છા, રીયુઝ્ડ મટીરિયલ.
હા. અને આ ઓસ્ટ્રાકા પરથી એમના રોજિંદા જીવનની અદ્ભુત વિગતો મળે છે. એમના કામના કલાકો, પગાર જે અનાજ અને બીજી વસ્તુઓના રૂપમાં મળતો.
પગાર પણ?
હા હા. ઝઘડા, ખરીદી, માંદગી, લગ્ન, છૂટાછેડા, એમની પ્રાર્થનાઓ, બધું જ લખેલું છે. અને ખબર છે, ઇતિહાસની કદાચ પહેલી નોંધાયેલી મજૂર હડતાલ પણ અહીં જ થઈ હતી.
શું વાત કરો છો, હડતાલ? શા માટે?
કારીગરોને સમયસર પગાર નહોતો મળ્યો. એટલે આ બધું આપણને શું બતાવે છે? પેલી ભવ્ય સ્મારકોની દુનિયા પાછળના હાડ માંસના બનેલા આપણા જેવા માણસોની દુનિયા.
વાહ, આ તો ખરેખર ઇતિહાસને જીવંત કરી દે તેવી વાત છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ઇયાન શોના કામનો સાર કાઢવો હોય તો મુખ્ય કઈ વાતો આપણે યાદ રાખી શકીએ? કયા મુદ્દાઓ ઉભરી આવે છે?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જેવા છે.
કયા કયા?
1. નાઇલ નદીનું મહત્વ. આખી સભ્યતા નદી આધારિત હતી. ભૂગોળ કેવી રીતે સંસ્કૃતિને ઘડે છે એનું આ ક્લાસિક ઉદાહરણ છે.
બરાબર.
2. ધર્મ અને સત્તાનું ગઠબંધન. રાજાનો દૈવી દરજ્જો એની રાજકીય શક્તિનો આધાર હતો અને મંદિરો મોટા આર્થિક કેન્દ્રો હતા. આ બતાવે છે કે માન્યતાઓ અને સત્તા કેવી રીતે જોડાયેલા હોય છે. 3. પેલું માતનો વિચાર, સંતુલન, વ્યવસ્થા, ન્યાય જાળવી રાખવાની કોશિશ. આ વિચાર એમના સમાજનું કેન્દ્રબિંદુ હતો. આ સમજીએ તો એમની કળા, ધર્મ, એમની રૂઢિચુસ્તતા બધું સમજાય.
હા, એ બધું એના ફરતે જ હતું.
4. સ્થિરતા અને બદલાવ. ઇજિપ્ત અદ્ભુત રીતે સ્થિર રહ્યું, પણ જરૂર પડીએ બદલાયું પણ ખરું. મધ્યવર્તી કાળ હોય, અખિનાતેનની ક્રાંતિ હોય કે વિદેશી પ્રભાવ હોય, તેઓ ટકી રહ્યા. અનુકૂલન સાધ્યું. આ લવચિકતા, આ સ્થિતિસ્થાપકતા એ જ એમની લાંબી સફળતાનું કારણ હતું.
સાચી વાત.
અને પાંચમું, સામાન્ય માણસનો ઇતિહાસ. દેર અલ મદીના જેવી જગ્યાઓ યાદ અપાવે છે કે ઇતિહાસ ફક્ત રાજારાણીઓનો નથી હોતો, સામાન્ય માણસના જીવનને સમજવું પણ એટલું જરૂરી છે.
શોના સંશોધનમાંથી કેટલાક વિચારો ખરેખર મનમાં રહી જાય એવા છે. આમ તો એમના શબ્દોમાં કદાચ ના હોય, પર એમના ભાવ પ્રમાણે કહી શકાય.
હા, બોલો.
પહેલું, ઇજિપ્તને સમજવું હોય તો પિરામિડ નહીં, નદીથી શરૂ કરો. ભૂગોળ કેટલી પાયાની છે એ સમજાય.
બરાબર.
બીજું, ફારૂન ખાલી રાજા નહોતો, એ બ્રહ્માંડનું સંતુલન જાળવનાર હતો. મતલબ એના પદનો કાર્યાત્મક હેતુ શું હતો. ત્રીજું, ઇજિપ્તની કળા સ્થિર નહોતી, પણ શાશ્વત બનવા માટે બનાવાઈ હતી. હેતુ સુંદરતા કરતા ટકાવી રાખવાનો હતો.
ખરેખર.
ચોથું, સામાન્ય માણસની કહાણી માટીના ઠીકરાઓમાંથી મળે છે, એટલે કે રોજબરોજના સ્ત્રોતોનું કેટલું મહત્વ છે.
બિલકુલ.
અને પાંચમું, ઇજિપ્તની ખરી સિદ્ધિ 3000 વર્ષ સુધી ટકી રહેવાની અને વારંવાર બેઠા થવાની ક્ષમતા હતી, એમની અદ્ભુત સ્થિતિસ્થાપકતા.
બિલકુલ. આ વિચારો આપણી જે જૂની કદાચ ઉપર છલ્લી ધારણાઓ હોય એને તોડે છે અને વધુ ઊંડી વાસ્તવિક સમજ આપે છે. ઇતિહાસ ફક્ત તથ્યોની યાદી નથી, એને સમજવાની દૃષ્ટિ છે, શોએ દૃષ્ટિ આપે છે.
ભલે આ હજારો વર્ષ જૂની વાત હોય, પણ શું આમાંથી આજના જીવન માટે પણ કંઈ શીખી શકાય, કંઈક ઉપયોગી છે?
ચોક્કસ, ઘણી બધી રીતે.
જેમ કે?
પહેલું તો વિચારધારાની તાકાત. કેવી રીતે સહિયારા મૂલ્યો, જેમ કે પેલું માત, સમાજને લાંબા સમય સુધી એક રાખી શકે છે એ વિચારવા જેવું છે. બીજું, સિસ્ટમ્સ થિંકિંગ. રાજકારણ, ધર્મ, અર્થતંત્ર, પર્યાવરણ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એ સમજવા માટે ઇજિપ્ત એક ઉત્તમ કેસ સ્ટડી છે. કશું અલગ નથી.
સાચી વાત છે, બધું જોડાયેલું છે.
ત્રીજું, લાંબા ગાળાની દ્રષ્ટિ. આપણે ઘણીવાર ટૂંકા ગાળાના ફાયદા વિચારીએ છીએ, નહીં?
હા, આજકાલ તો ખાસ.
ઇજિપ્ત આપણને સ્થિરતા, ટકાઉપણું અને પેઢીઓ સુધી ટકે એવા વારસા વિશે વિચારવા પ્રેરે છે. 3000 વર્ષ,
ખરેખર.
ચોથું, સ્ત્રોતો પર સવાલ પૂછવાની આદત. શો યાદ અપાવે છે કે ઇતિહાસ હંમેશા અધૂરો હોય છે. કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલા પૂછવું જોઈએ, આ કોણે લખ્યું, શા માટે લખ્યું, કોની વાત નથી કહેવાઈ.
આ તો આજે બહુ જ જરૂરી છે.
હા, ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં વિવેચનાત્મક રીતે જોવું. અને છેલ્લું, સફળતાનો અર્થ શું? શું સફળતા એટલે ફક્ત સતત વૃદ્ધિ અને બદલાવ જ? ઇજિપ્ત બતાવે છે કે સ્થિરતા અને લાંબુ ટકવું એ પણ સફળતાનું એક મોટું સ્વરૂપ છે.
આ બધી વાતો ખરેખર વિચારવા જેવી છે. મારા માટે જો હું કહું તો સૌથી આશ્ચર્યજનક વાત પેલી કળા અને સ્થાપત્યવાળી હતી, કે એનો હેતુ માત્ર સુંદરતા નહીં પણ વ્યવસ્થા ટકાવવાનો અને શાશ્વતતાનો હતો. એ દ્રષ્ટિકોણ નવો હતો. અને હા, પેલું દેર અલ મદીનાના કારીગરોના જીવનની ઝલક અને પેલી પહેલી હડતાલની વાત, એણે તો ઇતિહાસને એકદમ નજીક લાવી દીધો, જાણે આપણે ત્યાં જ હોઈએ.
અને મને પેલો માતનો વિચાર ખૂબ ગમ્યો. કેવી રીતે એક અમૂર્ત ખ્યાલ, એક આઈડિયા આખા સમાજને હજારો વર્ષો સુધી માર્ગદર્શન આપી શકે એ પ્રભાવશાળી છે.
હા, ખરેખર.
અને બીજું, એ સ્થિરતા અને પરિવર્તન વચ્ચેનું જે બેલેન્સ હતું, કદાચ એ જ એમની લાંબી સફળતાની ચાવી હતી. યાન શોનું કામ આપણને યાદ અપાવે છે કે પ્રાચીન ઇજિપ્ત ફક્ત ભૂતકાળ નથી, એ માનવ સમાજની જટિલતા, ક્ષમતા અને મર્યાદાઓને સમજવા માટે આજે પણ એક જીવંત પાઠશાળા છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.